એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
સંગીત,
નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખકની દુનિયામાં ઊંડા ઉતરીશું જેમણે એમ કહી શકાય કે માનવ મનની અંદર જે ગલીકૂચીઓ છે ને એમાં સફર કરી.
હા, બિલકુલ.
અને એવા સવાલો ઉઠાવ્યા જે આજે પણ મતલબ આપણને વિચારતા કરી મૂકે છે.
હા,
આપણે વાત કરી રહ્યા છીએ મહાન રશિયન નવલકથાકાર ફ્યોદોર દોસ્તોવસ્કીની.
બરાબર. દોસ્તોવસ્કી એ માત્ર કિસ્સા કહેનારા નહોતા, ખરું ને? એ તો જાણે માનવ આત્માના ભૂસ્તરશાસ્ત્રી હતા.
અચ્છા, ભૂસ્તરશાસ્ત્રી, સારું શબ્દ છે.
હા
હા, એટલે પ્રેમ, પાપ, પુણ્ય, પછી શ્રદ્ધા અને શંકા, સ્વતંત્રતાનો બોજ, આ બધું જ એમના લેખનના કેન્દ્રમાં રહ્યું છે.
હમ,
એમણે જે પાત્રો ઘડ્યા છે, એમના સંઘર્ષો, એમની મૂંઝવણો, એ બધું આજે પણ એટલું જીવંત લાગે છે જાણે હમણાં જ આપણી આસપાસ હોય.
સાચી વાત. અને એટલે જ દોસ્તોવસ્કી પર જે ઘણું લખાયું છે, પુસ્તકો છે, લેખો છે, એ બધાના આધારે આપણે આજે એમની જીવન અને વિચાર જગતની સફર કરીશું.
હા,
પ્રયાસ એવો રહેશે કે એમના કામના મૂળ તત્વને પકડી શકીએ.
બરાબર.
અને એ જાણી શકીએ કે ભાઈ 150 વર્ષ થઈ ગયા તો પણ એમનું સાહિત્ય કેમ આટલું બધું પ્રસ્તુત છે.
ચોક્કસ. તો ચાલો શરૂઆત કરીએ એ સમયના રશિયાથી.
હા,
જ્યાં દોસ્તોવસ્કીનો જન્મ થયો 1821માં.
હા,
અને ઉછેર થયો. એટલે ત્યારે નેપોલિયન સાથેના યુદ્ધો તો પૂરા થઈ ગયા હતા, પણ દેશમાં એક જાતની આમ ઉથલપાથલ હતી. ઝારશાહી હતી અને સમાજ એ જૂના અને નવા વિચારો વચ્ચે વહેંચાયેલો હતો.
હા, બરાબર.
એક તરફ પેલા પશ્ચિમીકરણના હિમાયતીઓ હતા, એમને લાગતું કે યુરોપની કોપી કરો તો જ રશિયાનો ઉદ્ધાર થાય.
હા, વેસ્ટર્નાઇઝર્સ કહેવાતા.
વેસ્ટર્નાઇઝર્સ.
પેલા વિવેચક હતા ને, બેલિન્સ્કી.
હા,
એ એના મુખ્ય ચહેરા હતા.
બરાબર.
અને બીજી તરફ હતા સ્લેવોફાઇલ્સ.
સ્લેવોફાઇલ્સ એ લોકો માનતા કે રશિયાનો પોતાનો એક આગવો આત્મા છે, એમની ઓર્થોડોક્સ ખ્રિસ્તી પરંપરા છે, અને પશ્ચિમનો જે ભૌતિકવાદ છે એના કરતાં તો આ ઘણું શ્રેષ્ઠ છે.
અચ્છા.
દોસ્તોવસ્કી પોતે શરૂઆતમાં પશ્ચિમી વિચારોથી પ્રભાવિત હતા હો, પણ પછી જીવનના અનુભવો થયા, ખાસ કરીને પેલી સાઇબેરિયાની કેદ, એણે એમને ધીમે ધીમે સ્લેવોફાઇલ વિચારધારા તરફ વાળ્યા.
એટલે કે એમના વિચારોમાં પણ પરિવર્તન આવ્યું.
બહુ મોટું પરિવર્તન.
અને એ જ સમયગાળામાં રશિયામાં પેલી ક્રેપસનો તો પ્રાવો, એટલે કે ખેતદાસત્વ પ્રથા, એ નાબૂદ થઈ. એ પણ મોટો સામાજિક ફેરફાર હતો.
હા, ઘણો મોટો.
અને સાથે સાથે પેલો શૂન્યવાદ, નિહિલિઝમ જેને કહેવાય, એવા ક્રાંતિકારી વિચારો પણ યુવાનોમાં ફેલાઈ રહ્યા હતા. આ બધાનો પડઘો આપણને દોસ્તોવસ્કીના લખાણોમાં સ્પષ્ટ દેખાય છે, સંભળાય છે.
ચોક્કસ સંભળાય છે. એમના બાળપણની વાત કરીએ ને તો એ પણ જરા જુદું હતું.
કેવું?
મોસ્કોમાં એક ગરીબો માટેની હોસ્પિટલ હતી, એના કમ્પાઉન્ડમાં જ એમનો જન્મ. પિતા ત્યાં લશ્કરી ડોક્ટર. એટલે નાનપણથી જ બીમારી, ગરીબી, મૃત્યુ, આ બધું એમણે બહુ નજીકથી જોયું. કહેવાય છે કે પિતા જરા કડક સ્વભાવના હતા, જ્યારે માતા ધાર્મિક અને પ્રેમાળ હતા.
એટલે આ અનુભવે જ કદાચ એમનામાં પેલી માનવીય પીડા પ્રત્યેની સંવેદના ઊંડી બનાવી હશે.
બની શકે. એમને પછી મિલિટરી એન્જિનિયરિંગ ભણવા મોકલ્યા, પણ એમનું મન ક્યાં લાગે, એ તો સાહિત્યમાં હતું.
બરાબર.
રાતોની રાતો જાગીને બાલઝાક, યુગો, પુષ્કિન, શેક્સપિયર આ બધાને વાંચ્યા કરે.
અને પછી યુવાનીમાં બે મોટા આઘાત પણ આવ્યા એમના પર.
હા, કયા?
એક તો 18 વર્ષના હતા ત્યારે પિતાનું રહસ્યમય મૃત્યુ. એવી વાતો હતી કે ખેતદાસોએ જ હત્યા કરી નાખી.
ઓહો.
અને બીજું, એમને વાયના હુમલા શરૂ થયા, એપિલેપ્સી, જે આખી જિંદગી એમની સાથે રહી.
હા, એ બીમારીએ એમના શરીર અને મન પર બહુ જ ઊંડી અસર છોડી.
આખરે પછી એમણે નક્કી કર્યું કે ભાઈ એન્જિનિયરિંગ છોડો, લખવું છે. અને પહેલી જ નવલકથા પુઅર ફોક 1846માં આવી, એનાથી એમને ઓળખ મળી ગઈ.
હા, ખૂબ પ્રશંસા થઈ એની. ગરીબ લોકોની સંવેદનાને જે રીતે એમણે વાચા આપી હતી.
પણ આ સફળતા બહુ લાંબી ન ચાલી. નહીં
ના, કારણ કે એ પછી તેઓ પેલા પેટ્રશેવસ્કી સર્કલ નામના એક બૌદ્ધિક જૂથ સાથે જોડાયા.
અચ્છા.
એ લોકો સમાજવાદી વિચારો અને રાજકીય સુધારાની ચર્ચાઓ કરતા.
એટલે સરકારની નજરમાં આવી ગયા.
બરાબર. ઝારની સરકારે આને રાજદ્રોહ ગણ્યો અને 1849માં એમની ધરપકડ થઈ ગઈ.
અને પછી જે થયું એ તો ખરેખર કોઈ ફિલ્મ જેવું લાગે.
શું થયું?
એમને અને એમના સાથીઓને ફાંસીની સજા, છેક ફાંસીના માચડા સુધી લઈ ગયા, આંખે પાટા બાંધ્યા.
બાપરે.
અને છેલ્લી જ ઘડીએ ઝારનો સંદેશો આવ્યો કે સજા માફ, સાયબેરિયામાં સખત મજૂરીની સજામાં બદલી નાખી.
ઓહો, આ તો બનાવકી ફાંસી કહેવાય. આ અનુભવે તો એમને હચમચાવી જ દીધા હશે.
બિલકુલ. મૃત્યુના મોંમાંથી પાછા ફર્યા પછી જીવન, શ્રદ્ધા, ઈશ્વર આ બધા વિશેના એમના વિચારોમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું.
હા, એમના પાત્રોમાં જે તીવ્રતા અને ઊંડાણ દેખાય છે ને, એનો એક સ્ત્રોત કદાચ આ અનુભવ જ હશે.
એ પછી 4 વર્ષ સાયબેરિયામાં સખત મજૂરી,
અને પછી લશ્કરમાં ફરજિયાત સેવા.
10 વર્ષનો ગાળો.
હા, 10 વર્ષ. આ ગાળામાં એમણે સમાજના એકદમ નિમ્ન સ્તરના લોકો, ગુનેગારો, હત્યારાઓ એમની સાથે સમય વિતાવ્યો.
એટલે માનવ સ્વભાવના જે અંધારા ખૂણાઓ છે એમને પ્રત્યક્ષ જોયા.
બરાબર.
અને એ અનુભવોમાંથી જ પેલી નોટ્સ ફ્રોમ ધ હાઉસ ઓફ ધ ડેડ જેવી કૃતિ જન્મી.
એટલે સાયબેરિયાથી પાછા ફર્યા પછી દોસ્તોવસ્કી એક નવા જ લેખક તરીકે સામે આવ્યો.
હા,
હવે એમના લેખનમાં પેલું મનોવૈજ્ઞાનિક ઊંડાણ અને દાર્શનિક ચિંતન એ મુખ્ય બની ગયું.
એનું પહેલું ઉદાહરણ કયું?
1866માં આવેલી નોટ્સ ફ્રોમ અંડરગ્રાઉન્ડ. આ બદલાવનું પહેલું મોટું ઉદાહરણ ગણાય.
ઓ, પેલો અંડરગ્રાઉન્ડ મેન, એ તો કમાલનું પાત્ર છે.
હા, ખરું ને?
એ તર્ક અને બુદ્ધિની મર્યાદાઓ બતાવે છે. એ કહે છે કે માણસ કંઈ હંમેશા પોતાના ફાયદાનું નથી વિચારતો, ક્યારેક જાણી જોઈને ખોટું કરે. શા માટે? ફક્ત પોતાની સ્વતંત્ર ઈચ્છા સાબિત કરવા.
બરાબર. એ જાણે આધુનિક માણસની એકલતા અને હતાશાનો અવાજ બની જાય છે. આ કૃતિને તો અસ્તિત્વવાદના પાયામાં ગણવામાં આવે છે.
અચ્છા.
અને એ પછી 1866માં આવી એમની કદાચ સૌથી પ્રખ્યાત નવલકથા ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
હા, રેસ્કોલનિકોવની વાર્તા.
હા, એક ગરીબ વિદ્યાર્થી રેસ્કોલનિકોવ એક વિચારના આધારે હત્યા કરે છે. એવું માને છે કે કેટલાક મહાન માણસો સમાજના નિયમોથી પર હોય છે.
પણ હત્યા કર્યા પછી એને જે અપરાધ બોધ થાય છે, જે માનસિક યાતનામાંથી એ પસાર થાય છે, એનું ચિત્રણ તો દોસ્તોવસ્કીએ અદ્ભુત કર્યું છે.
ખરેખર એ ખાલી ગુના અને સજાની વાર્તા નથી રહી જતી.
ના, બિલકુલ નહીં.
એ તો અંતરાત્માના અવાજની, પશ્ચાતાપની અને મુક્તિની શોધની ગાથા બની જાય છે.
અને પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે, એના વિચારો, એનો ડર, એની આશાઓ, એના વિરોધાભાસો, એટલું બારીકાઈથી પકડ્યું છે.
હા, એને જ તો મનોવૈજ્ઞાનિક વાસ્તવવાદ કહેવામાં આવે છે. એ ખાલી ઘટનાઓ નથી વર્ણવતા.
ના,
એ પાત્રોના આંતરિક જગતને આપણી સામે ખુલ્લું મૂકી દે છે.
પછી આવી ધ ઇડિયટ. એમાં એમણે એક સંપૂર્ણ સુંદર માણસ બનાવવાનો પ્રયત્ન કર્યો, પ્રિન્સ મિશ્કિન.
હા, ખ્રિસ્ત જેવો નિર્દોષ અને દયાળુ, પણ આ ભ્રષ્ટ દુનિયા એને સમજી શકતી નથી.
અને અંત કેવો કરુણ આવે છે.
અહીં દોસ્તોવસ્કી જાણે એ સવાલ પૂછે છે કે શું શુદ્ધ સારપ, પ્યોર ગુડનેસ આ દુનિયામાં ટકી શકે. અને સૌંદર્ય વિશે પણ ઊંડું ચિંતન છે એમાં. પેલું વાક્ય છે ને, સૌંદર્ય દુનિયાને બચાવશે.
હા,
પણ એ જ સૌંદર્ય પાછું વિનાશનું કારણ પણ બની શકે છે. બહુ જટિલ વાત છે.
એમની બીજી એક મહત્વની નવલકથા, જો કે કદાચ થોડી ઓછી ચર્ચાયેલી, એ છે ડેમન્સ અથવા ધ પઝેસ્ડ.
હા, એમની સૌથી રાજકીય કૃતિ.
બરાબર. એમાં એમણે રશિયામાં જે ક્રાંતિકારી શૂન્યવાદ અને હિંસા ફેલાઈ રહી હતી એની બહુ આકરી ટીકા કરી છે.
એમણે એમાં બતાવ્યું કે કેવી રીતે સારા ઇરાદાઓથી શરૂ થયેલા વિચારો પણ જો કટ્ટર બની જાય તો અત્યાચારમાં પરિણમી શકે છે. જ્યારે કોઈ વિચારધારા ભગવાનનું સ્થાન લઈ લે પછી નૈતિકતા રહેતી નથી.
એવું લાગે જાણે 20મી સદીમાં જે રાજકીય અત્યાચારો થયા એની આગાહી કરી રહ્યા હોય.
સાચી વાત છે. ભવિષ્યવેત્તા જેવું કામ કર્યું છે એમાં.
અને છેલ્લે 1880માં આવી એમની મહાનતમ કૃતિ, ધ બ્રધર્સ કારમાઝોવ.
હા, આ પર જાણે એમના સમગ્ર જીવનના વિચારોનો નિચોડ છે. એક માસ્ટરપીસ.
એક પિતાની હત્યા અને એના 3 પુત્રો.
3 કે 4 જો સ્મિર્દાકાઓને ગણીએ તો.
હા, બરાબર. અને એ વાર્તાના માધ્યમથી શ્રદ્ધા, શંકા, ઈશ્વર, શૈતાન, નૈતિકતા, સ્વતંત્રતા, કેટલા બધા મોટા પ્રશ્નોની ચર્ચા કરી છે.
3 મુખ્ય ભાઈઓ છે ને, દિમિત્રી જે આવેગશીલ છે, ભોગી છે, ઇવાન જે બૌદ્ધિક છે, નાસ્તિક છે, અને આલ્યોશા જે શ્રદ્ધાળુ છે, શાંત છે.
જાણે માનવ સ્વભાવના 3 અલગ અલગ પાસા.
બિલકુલ. અને ઇવાનનું પેલું પ્રખ્યાત વાક્ય, જો ઈશ્વર નથી તો બધું જ માન્ય છે,
હા,
એ તો આધુનિક યુગની જે નૈતિક મૂંઝવણ છે એનું કેન્દ્રબિંદુ છે.
અને આ જ નવલકથામાં પેલું ધ ગ્રાન્ડ ઇન્ક્વિઝિશર વાળું પ્રકરણ આવે છે.
હા, જે ઇવાન કહે છે એ કથા.
બરાબર. સ્પેનમાં જીઝસ ફરી આવે છે અને ત્યાંનો મુખ્ય ધર્મગુરુ એમને કેદ કરી લે છે.
અને પછી એ ધર્મગુરુ જીસસને શું કહે છે કે માનવજાત સ્વતંત્રતાનો બોજ નથી ઉઠાવી શકતી, એને તો રોટલો જોઈએ અને ચમત્કાર જોઈએ.
જબરજસ્ત સંવાદ છે એ, શ્રદ્ધા, સત્તા અને માનવ સ્વતંત્રતા પર.
દોસ્તોવ્સ્કીની શૈલીની એક ખાસ વાત છે જે પેલા રશિયન વિવેચક મિખાઇલ બાખ્તીને કહી છે, બહુસ્વરીયતા, પોલિફોની.
પોલિફોની એનો અર્થ શું?
એટલે એમની નવલકથાઓમાં કોઈ એક વિચાર કે પાત્ર હાવી નથી હોતું, બધાને પોતાનો અવાજ મળે છે.
અચ્છા.
લેખક પોતે જાણે પાછળ રહે છે અને જુદા જુદા પાત્રોના વિચારો ભલે ને એકબીજાના વિરોધી હોય એ એકબીજા સાથે સંવાદ કરે, સંઘર્ષ કરે.
એટલે વાચકે પોતે વિચારવાનું રહે.
હા બરાબર, વાચકે પોતે નક્કી કરવાનું.
તો એમના મુખ્ય વિચારો કયા ગણી શકાય ટૂંકમાં?
એક તો માનવ મનનું ઊંડાણપૂર્વકનું સંશોધન, બીજું શ્રદ્ધા અને શંકા વચ્ચેનો સતત સંઘર્ષ,
હા,
ત્રીજું માનવ સ્વતંત્રતા અને એની સાથે આવતી જવાબદારી, નૈતિક જવાબદારી,
અને ચોથું,
પીડા અને વેદનાનું મહત્વ. દોસ્તોવ્સ્કી માનતા હતા કે દુઃખ જીવનનો ભાગ છે અને ઘણીવાર એમાંથી પસાર થઈને જ વ્યક્તિ આધ્યાત્મિક રીતે વિકસે છે.
એટલે એમના પાત્રો યાતના સહીને જ પ્રેમ, કરુણા, શ્રદ્ધા સુધી પહોંચે છે.
હા, જેમ કે રાસ્કોલનિકોવ, એ સોનિયાના પ્રેમ અને પોતાની સજા ભોગવીને જ નવજીવન પામે છે.
એમણે કહ્યું પણ છે ને કે પીડા અને વેદના એક વિશાળ બુદ્ધિ અને ઊંડા હૃદય માટે હંમેશા અનિવાર્ય છે.
બરાબર, જાણે ઊંડી સંવેદનશીલતા અને વેદના એક જ સિક્કાની બે બાજુઓ. અને છેલ્લે રશિયન ઓર્થોડોક્સ ખ્રિસ્તી ધર્મ અને રશિયાના વિશિષ્ટ આધ્યાત્મિક ભવિષ્યમાં એમની ઊંડી શ્રદ્ધા. પશ્ચિમી બુદ્ધિવાદના એ ટીકાકાર હતા.
એમના સમકાલીન લેખકો સાથે એમના સંબંધો કેવા હતા? ખાસ કરીને ટોલ્સ્ટોય સાથે સરખામણી થાય છે એમની.
હા, ટોલ્સ્ટોય અને દોસ્તોવ્સ્કી રશિયન સાહિત્યના બે મહાન સ્તંભ. બંને એકબીજાનો આદર કરતા, પણ નવાઈની વાત એ છે કે ક્યારેય મળ્યા નહોતા.
ઓહ, ખરેખર?
હા, બંને નૈતિકતા અને ધર્મ વિશે ઊંડું વિચારતા હતા, પણ એમનો અભિગમ અલગ હતો. ટોલ્સ્ટોયે જીવનની સરળતા, નૈતિક શુદ્ધતા પર ભાર મૂકતા.
અને દોસ્તોવ્સ્કી?
દોસ્તોવ્સ્કી માનવ મનની જટિલતા, એના સંઘર્ષો, એના અંધારા ખૂણાઓ, એમાં વધુ રસ લેતા હતા.
અને પેલા તુર્ગેનેવ?
ઇવાન તુર્ગેનેવ સાથે તો એમને જરાય બનતું નહોતું. બંને વચ્ચે ઘણી કડવાશ હતી, રાજકીય અને કલાત્મક મતભેદો હતા.
દોસ્તોવ્સ્કીનો વારસો તો ઘણો મોટો છે, સાહિત્ય પર કેવો પ્રભાવ રહ્યો એમનો?
અપ્રતિમ. એમણે મનોવૈજ્ઞાનિક નવલકથાને એક નવી જ ઊંચાઈ આપી દીધી.
કયા કયા લેખકો પ્રભાવિત થયા?
ઘણા બધા. ફ્રાન્સ કાફકા, આલ્બેર કામુ, ઝાં પોલ સાત્ર, વર્જિનિયા વુલ્ફ, જેમ્સ જોઈસ, વિલિયમ ફોકનર, આ બધા મોટા નામો પર એમની છાપ દેખાય છે.
અસ્તિત્વવાદી ફિલોસોફી પર પણ એમનો પ્રભાવ ગણાય છે.
હા, ઘણો ઊંડો પ્રભાવ.
અને મનોવિજ્ઞાન પર?
અરે, સિગમંડ ફ્રોઇડે તો ધ બ્રધર્સ કારમાઝોવને દુનિયાની શ્રેષ્ઠ નવલકથા ગણાવી હતી.
શું વાત છે.
હા, ફ્રોઇડ માનતા હતા કે દોસ્તોવ્સ્કીએ મનોવિશ્લેષણના ઘણા સિદ્ધાંતો, જેમ કે અચેતન મન, અપરાધબોધ, પિતા પુત્રના સંબંધો, આ બધું સાહજિક રીતે જ પોતાના પાત્રોમાં રજૂ કરી દીધું હતું.
તો મૂળ સવાલ પર પાછા આવીએ, આજે પણ દોસ્તોવ્સ્કી શા માટે વાંચવા જોઈએ?
કારણ કે એ જે સવાલો પૂછે છે ને એ શાશ્વત છે. આજે પણ આપણે આપણી આસપાસ વૈચારિક કટ્ટરતા જોઈએ છીએ.
હા, જોઈએ છીએ.
ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ અનુભવીએ છીએ. જીવનનો અર્થ શોધવા મથીએ છીએ. સારા અને ખરાબ વચ્ચેની ભેદરેખા કેવી ધૂંધળી થઈ રહી છે એ જોઈએ છીએ.
બરાબર.
દોસ્તોવ્સ્કીના પાત્રો આ જ બધી મૂંઝવણોમાંથી પસાર થાય છે. એમનું સાહિત્ય આપણને આપણી અંદર રહેલા રસ્કોલનિકોવ, ઇવાન કારમાઝોવ કે પ્રિન્સ મિશ્કિનને ઓળખવામાં મદદ કરે છે.
એમના જીવનની કેટલીક ઓછી જાણીતી વાતો પણ રસપ્રદ છે. પેલી જુગારની લત.
હા, એ ભયંકર લત હતી એમને, જેના કારણે એ વારંવાર દેવામાં ડૂબી જતા, અપમાન સહન કરવું પડતું. પણ એમના બીજા પત્ની અન્ના સ્નિતખિના, જે એમનાથી ઘણા નાના હતા અને શરૂઆતમાં સ્ટેનોગ્રાફર તરીકે જોડાયા હતા,
હા,
એમણે એમના જીવનને ઘણી સ્થિરતા આપી. અન્નાએ જે એમના દેવા ચૂકવ્યા, પ્રકાશનનું કામ સંભાળ્યું અને એમને લખવા માટે શાંતિ આપી, કદાચ અન્ના ના હોત તો છેલ્લી બે મહાન નવલકથાઓ આપણને મળી પણ ન હોત.
અને પેલું પુષ્કિન ભાષણ 1880માં.
હા, એમના મૃત્યુના એક વર્ષ પહેલાં મોસ્કોમાં પુષ્કિનના સ્મારકના ઉદ્ઘાટન વખતે એમણે જે ભાષણ આપ્યું એ ઐતિહાસિક બની ગયું.
એમાં શું હતું?
એમાં એમણે રશિયાના ભવિષ્ય અને એના આધ્યાત્મિક મિશનની વાત કરી. આ ભાષણથી એમને રાષ્ટ્રવ્યાપી સન્માન મળ્યું. એમના કટ્ટર વિરોધી તુર્ગેનેવ પણ એમને ભેટી પડ્યા હતા.
ઓહ!
1881માં પછી એમનું અવસાન થયું, ફેફસામાં રક્તસ્ત્રાવ થવાથી.
અને એમના અંતિમ સંસ્કારમાં?
સેન્ટ પીટર્સબર્ગમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. લેખકો, વિદ્યાર્થીઓ, સામાન્ય નાગરિકો, એ બતાવે છે કે એમણે રશિયન જનમાનસ પર કેટલી ઊંડી અસર છોડી હતી.
એમની કૃતિઓ પરથી ફિલ્મો પણ બની છે, ખરું ને?
હા, ઘણી બની છે. પેલા જાપાની દિગ્દર્શક અકીરા કુરોસાવાની ધી ઇડિયટ જાણીતી છે?
હા.
ફ્રેન્ચ દિગ્દર્શક રોબર્ટ બ્રેસોની પિક પોકેટ છે, જે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટથી પ્રેરિત છે. ભારતમાં પણ મણિકોલ જેવા દિગ્દર્શકોએ એમની કૃતિઓ પરથી પ્રેરણા લીધી છે.
ખરેખર દોસ્તોસ્કી એક એવા લેખક છે જેમને વાંચવા એક અનુભવ છે, સહેલો નથી હોતો.
ના, બિલકુલ નહીં. ક્યારેક કષ્ટદાયક લાગે, ક્યારેક ઉદ્વિગ્ન કરી દે, પણ અંતે વિચારવા મજબૂર કરી દે.
એમણે કહ્યું હતું ને કે માનવ અસ્તિત્વનું રહસ્ય ફક્ત જીવતા રહેવામાં નથી, પણ જીવવા માટે કંઈક કોઈ હેતુ શોધવામાં છે.
હા, એમનું સમગ્ર સાહિત્ય જાણે આ હેતુની શોધની આસપાસ જ ફરે છે.
તો અંતે આપણે શું કહી શકીએ? દોસ્તોવસ્કી આપણને શું વિચારતા મૂકી જાય છે? કદાચ એ કે માનવીય સારપ અને બુરાઈ, શ્રદ્ધા અને શંકા, તર્ક અને અતાર્કિકતા, આ બધું જ આપણા અસ્તિત્વનો ભાગ છે. અને એમને સમજવાનો પ્રયાસ કરવો, ભલે એ ગમે તેટલું જટિલ હોય, એ જ કદાચ માનવ હોવાનો અર્થ છે.
અથવા એ પણ કહી શકાય કે આજના ધ્રુવીકરણના યુગમાં, જ્યાં આપણે દરેક વસ્તુને બ્લેક એન્ડ વ્હાઈટમાં વહેંચી દેવા માંગીએ છીએ,
હા બરાબર,
ત્યાં દોસ્તોસ્કી આપણને યાદ અપાવે કે સત્ય હંમેશા વધુ જટિલ હોય છે, બહુ પરિમાણીય હોય છે. એમના પાત્રો આપણને સહાનુભૂતિ શીખવે છે, એવા લોકો માટે પણ સહાનુભૂતિ જેમના વિચારો કે કાર્યો કદાચ આપણને પસંદ ન હોય. એ આપણને આપણી પોતાની અંદર જે વિરોધાભાસો છે એનો સામનો કરવા પ્રેરે છે.
સંગીત.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.